તારીખ 17/12/1991, શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશના બોલ નંબર 120, 121 અને 122 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 69.
જૈન દર્શન સિવાય ક્યાંય વિતરાતા ઘણા મોટા દોષ નો ત્યાગ કરવાનો વિષય, ઉપદેશ નો વિષય, વૈરાગ્યનો વિષય વેદાંતમાં છે, પણ વિતરાગતાનો વિષય વિતરાગતા ન હોય તો રાગ રહી જાય છે અને રાગના અભાવનું નામ વિતરાગતા છે. રાગ છે એ પોતે સ્વયં અપેક્ષા રાખવા વાળું પરિણામ છે. અન્ય મતે પણ ઈશ્વર ખુદાને માનનારા આસ્તિકે દર્શનો પોતે પણ કંઈક અપેક્ષા રાખે છે, માનનારાઓ પણ અપેક્ષાઓ રાખે છે અને જેને માને છે એ પણ અપેક્ષા રાખે છે. શું કહે છે? માનનારા એમ ઈચ્છે છે કે હું આને માનું તો એ મને સુખી કરે, મારું દુઃખ કાઢે, અને જે ઈશ્વર છે એ પણ અપેક્ષા રાખે છે કે આ આમ હોવું જોઈએ, આ આમ હોવા જોઈએ. રાગ બંને ને થાય તો વિતરાગતા ક્યાંય ના આવી. આરાધ્ય દેવ પણ રાગી અને આરાધક પણ રાગી, અને જ્યાં રાગ છે ત્યાં અપેક્ષા વર્તે. એક જૈન દર્શન એવું છે કે જેમાં અપેક્ષા વર્તે, મુમુક્ષુતામાં એ પાઠ ભણાવવો પડે અથવા ભણાવવામાં આવે છે. અપેક્ષા છોડો, રાગ છોડો, આ વિતરાગ થવાનો માર્ગ છે, રાગનો અભાવ કરવાનો માર્ગ છે, અપેક્ષા છોડો.
ભગવાન
ભક્ત ને આધીન છે, ભગવાન ભક્ત ને આધીન, પણ એ અરસ પરસ ની અપેક્ષાઓ છે. અહીંયા કહે છે કે આખા જગત પ્રત્યેથી તું ઉદાસીન થઈ જાય. બરોબર,
જગત
આખા જગત થી બધા સંક્રમણની વાત મૂળ માંથી બી શરૂ કરવામાં આવે છે. પાયો વિમા કોઈ અપેક્ષા નથી. ચારિત્ર મોહ દર્શન મોહના જે પરિણામ હોય એ ચારિત્ર મોહનમાં તો હોય હોય ને હોય જ. બરાબર છે. તો પછી અહીં તો જે પહેલેથી જે આ કરવું પડે છે એનું કારણ શું છે? દર્શન સાથે સીધો સંબંધ છે. હા, સીધો સંબંધ. અપેક્ષા પ્રત્યેમાં શું થાય છે? આપણે ફરીને પૃથક્કરણ કરીએ કે બીજાનો આધાર લેવાની બુદ્ધિ એમાં ઊભી થાય છે. અપેક્ષાની અંદર શું થાય છે? તો આધાર પરનો હોય તો સ્વનો આધાર આવે નહીં. પરને આધાર બુદ્ધિમાં સ્વયં ને આધાર બુદ્ધિ નો નાશ થાય છે. તીર્થંકર ને આધાર બુદ્ધિ નું નામ આવે છે ને પત્ર ની અંદર, સાક્ષાત તીર્થંકર ની આધાર બુદ્ધિ નો નિષેધ થયો. કેમ કે પરની આધાર બુદ્ધિમાં સ્વયં ને આધાર બુદ્ધિ નહીં આવે, એટલે સ્વયં નો અવલંબન લેવાની વાત જ ઉડી જશે. બે પરસ્પર વિરુદ્ધ હોવા છે, એનો આધાર નથી લઈ શકાતો, એ જ ન લઈ શકે. આ પરનો કામ એકાંતે સ્વનો આશ્રય અને આધાર લેવા યોગ્ય છે, એકાંતે સ્વ અવલંબન ને યોગ્ય છે, એકાંતે પર આશ્રય પર અવલંબન ને પર આધાર વિશે છે. આ એકાંત છે. સમ્યક આખું જગત એક પલ્લામાં મારો આત્મા અને એક પલ્લામાં આખો જગત, મારું પલ્લું બેસી જાય છે, મોટું પલ્લું ઉલાવી શકું છું. અપેક્ષા વૃત્તિ તો ક્યાંય કરતો જરૂરી છે, એકાંત શબ્દ વાગ્યો આપણે. અપેક્ષા વૃત્તિ તો ક્યાંય કરતો જ નથી, અંધાર વૃત્તિ તો ક્યાંય રાખવા એવું નથી. હવે કુટુંબ પરિવારની અંદર તો જગતના વ્યવહારની અપેક્ષા છે, ધાર્મિક અપેક્ષા નથી. જયારે વિમુક્ષનો તો ધાર્મિક શબ્દ છે, તો ધાર્મિક સંબંધમાં શું અપેક્ષા રાખવી છે? સંબંધ ધર્મ અપેક્ષા છે નહીં, તો સંબંધ જ નથી જાતનો. આ તો કહે છે કે દેહની આધાર બુદ્ધિ છોડવી છે તો કુટુંબ વાળાને ક્યાં રાખવાની રહી, સુવિધાને ક્યાં રાખવાની રહી? કોઈ પણ આધાર બુદ્ધિ આ આત્માને યોગ્ય પોતે અનંત સામર્થ્યવંત હોવાથી પોતાને કોઈના અવલંબન અને આધારની જરૂર નથી એવો સ્વીકારવાની વાત છે. એમાં આધાર બુદ્ધિ ઉડી ગઈ, વિધી ગઈ. નિરાવલંબનને કારણે પરાવલંબનનો નાશ થવો જોઈએ. આ શું કહે છે?
બિના અભિકીતી કે પુરાવો, બિના અભિકીતી કે બિના પુરાવો.
જૈન દર્શન ની એક એસા દર્શન હૈ કે જો વિકરાગ હોને સે દૂસરે કો અપને સમાન બના લેતા હૈ. યે ઉસકી મૂળ નીતિ હૈ. કે અન્ય દર્શનોમાં તો બધે ભક્તો હોય, ત્રણે કાળે ભક્ત રહે, ભગવાન ન થાય. અને ભગવાન ભગવાનના સ્થાને રહે, ભક્ત ભક્તના સ્થાને રહે. જૈન દર્શનમાં એવું નથી. જૈન દર્શનમાં ભક્ત ને ભગવાન હોવા છતાં ભક્ત મટી ને ભગવાન
ભગવાન જ જાય.
ભક્ત ભક્ત નથી રહેતો, ભગવાન થઈ જાય છે. એટલે એ વિશેષતા છે કે એને ઉત્કૃષ્ટ સ્થાન મળે છે, ત્યારે અન્ય દર્શનમાં એ પરિસ્થિતિ જ નથી. અથવા ગુરુ પણ કદી એમ નથી વિચારતા કે આ મારો શિષ્ય છે એમ નથી વિચારતા. દીધું નથી ને, હું ગુરુ છે ને આ મારો શિષ્ય છે એમ નથી વિચારતા. વિતરાગ દર્શનની વિશેષતા છે. હું પણ એક આત્મા છું, એ પણ એક આત્મા છે. સ્વરૂપે કરીને બંને ભગવાન આત્મા છે. અવસ્થાનો શ્રેષ્ઠ જાણવાનો વિષય, જોર કરવાનો વચન દેવાનો વિષય છે. વાત ખતમ. પછી એ આત્મા અવસ્થાએ પોતા કરતા આગળ વધી રહ્યા છે. ગુરુના આત્મા કરતા શિષ્યનો આત્મા અવસ્થાએ શ્રેષ્ઠ. આત્મા એ તો ફેર નથી, નક્કી વાત થઈ ગઈ. હવે અવસ્થાએ જો કદાચ પોતા કરતા અવસ્થામાં આગળ વધી જાય, કેમ કે તો બે પૂર્ણ છે, તો બે ને પૂર્ણ થવાનું સામર્થ્ય છે અને સ્વતંત્ર રીતે પૂર્ણ થઈ શકે છે. ગુરુને આધીન શિષ્યનો આત્મા નથી કે ગુરુ પહેલા મુક્ત જાય પછી જ આનંદ આવવાનો. તો ગુરુ પ્રમોદ કરે છે, તો ધન્યતા પુરુષાર્થ. આ પુરુષાર્થને અમે નમસ્કાર કરીએ છીએ. અમે ત્યાં એવું જોયું છે કે ત્યાં મારો શિષ્ય છે. અમે તો તારા આત્માને જોયો, તારા પુરુષાર્થને જોયો. અમારી નજર સ્વભાવને જોવાની છે, બીજું જોવાની અમારી નજર. ભગવાન આત્માનું સ્વરૂપ ધ્રુવ છે અને ધ્રુવમાં એકતા કરવા યોગ્ય છે, પરિણામ બુદ્ધિ છોડવા યોગ્ય છે એવી ચોખ્ખી ખબર છે. પર્યાય બુદ્ધિનો નાશ કરીને દ્રઢ દ્રષ્ટિ કરવી જોઈએ અને દ્રઢ દ્રષ્ટિથી સ્વરૂપમાં એકતા કરવી જોઈએ ધ્રુવમાં. આને ખબર નથી એવું કંઈ નથી, તો બધું ખબર છે ને કેમ કરતો નથી? આ પ્રશ્ન થયો છે. એનો ઉત્તર સીધો તો એ છે કે અત્યારે ખબર છે તો નથી કરતો. અત્યારે ગુરુદેવથી એ વાત જાણે કે શાસ્ત્રથી એ વાત જાણે કે કંઈ કરી લે છે એકતા, તો એનો અર્થ એ થયો કે જાણવું એક વાત છે અને કાર્ય કરવું એ બીજી વાત છે. જાણવા મળે તમને એ ગુણ જુદા છે, પુરુષાર્થનું કામ જાણવું જ્ઞાનનું કાર્ય છે અને કાર્ય સંપન્ન થવું એ પુરુષાર્થનું કાર્ય છે. પુરુષાર્થ વગર એકતા થાય ને વળી નિમિત્ત નૈમિત બે ગુણ વચ્ચેનો એવો છે જ્ઞાન અને પુરુષાર્થનો. એ જ્ઞાન પુરુષાર્થનો ઉત્પાદક છે, તો પછી આ જ્ઞાન પુરુષાર્થનો ઉત્પાદક કેમ નથી? તો એ જ્ઞાન પુરુષાર્થનું ઉત્પાદક ન થાય એ પ્રકારનો કોઈ પ્રતિબંધ ત્યાં રહ્યો છે? એ પ્રતિબંધ કેવા પ્રકારે રહ્યો છે તે વિચારવું જોઈએ. તો એક તો પર્યાય બુદ્ધિ રહેવાને વિશે જે પ્રતિબંધ છે એ પણ એમ મતલબ સ્પષ્ટ નહીં કર્યું છે. અને બીજો પ્રતિબંધ એ છે કે જે જ્ઞાન છે એ બે પ્રકારનું છે, એક સ્વલક્ષી જ્ઞાન છે ને એક પરલક્ષી જ્ઞાન છે. પરલક્ષી જ્ઞાનમાં આગમ અનુકૂળ જાણવાનો ફાયદો પણ પુરુષાર્થ ઉત્પન્ન ન થાય. જો સ્વલક્ષી જ્ઞાન હોય તો જાણવાનો યથાર્થ થતા પુરુષાર્થ ઉપડે છે, ઉપાડવો ન પડે, ઉપડી જાય સહજપણે કૃત્રિમતાના સ્વરૂપે. અને પરલક્ષી જ્ઞાનમાં કૃત્રિમતા કરે તો પણ પુરુષાર્થ ઉપડે એની પાછળ. આ બે પ્રકાર છે એ પ્રકારના પ્રતિબંધોના સદભાવમાં સાચું જાણપણું પણ કાર્યની પ્રાપ્ત થવા દેતું નથી, અપ્રાપ્ત રહી જાય છે. કાર્ય જાણપણ બરાબર થાય છે, કાર્યની અપ્રાપ્ત રહી જાય છે. ઉત્તર નહીં જોઈએ, આપણે અધરથી આપણે વિચાર જોઈએ ઉત્તર વાંચી આપણને કે ઉસકો એટલે દ્રવલિંગી કો સુખ કે જરૂરત નહીં હૈ, ક્યોંકિ ઉસકો એક સમય થી ઉઘાડ પર્યાય મેં સંતોષ હૈ, સુખ લગતા હૈ, તો ત્રિકાલી કો ક્યોં પકડે? બહુ સરસ ઉત્તર આપ્યો છે. દ્રવલિંગી ને હામે ઉભા રાખીને આ જવાબ આપ્યો છે. જ્ઞાનમાં દ્રવલિંગી આવી ગયા છે સુગંધીને કે ભાઈ એને જે અગિયાર ને નવ પૂર્વનું સાચું આગમ અનુકૂળ જ્ઞાન થયું સ્પષ્ટ, તે જ્ઞાનની સ્પષ્ટતામાં અને જ્ઞાનના ઉઘાડમાં સંતોષ. હું પણ જાણું છું, મને ખબર છે. સંતોષનું પરિણામ પર્યાય બુદ્ધિને દ્રઢ કરે છે.
સંતોષનું પરિણામ
જે પર્યાય બુદ્ધિ છે એમાં કોઈ પણ પ્રકારે પર્યાયમાં વિશેષતા વિશેષતા બે એ જ્ઞાનનો ઉઘાડ થાય શાસ્ત્ર જ્ઞાનનો અને એક પ્રકારની મંદિર આતુરતા કરે શાંતિ થાય. આ પ્રકારનું જે ફેરફાર થાય કે જે ભલામણ થાય એટલે એને વિશેષતા કહેવાય છે. અને એમાં જો સંતોષ થાય તો જે પર્યાય બુદ્ધિ રહી છે એ દ્રઢ થઈ જાય છે. શાસ્ત્ર ભાષાએ એમ કહેવાય કે મિથ્યાત્વ ઋતુ એ તીવ્ર થયું. ખ્યાત્વ મંદ થવું જોઈએ, એનો અનુભાગ રસ ગળવો જોઈએ, એના બદલે એનો અનુભાગ વધી જાય છે. કસાય મન થાય ને લસણ નો અનુભાગ વધી જાય, સંતોષ થતો. એટલે મુમુક્ષુ જીવે જ્યાં સુધી મુખ્યાત્મા ઊભો છે ત્યાં સુધી ભૂલથી પણ કોઈ પર્યાય નહીં વિશે સંતોષ નહીં પકડતો. ભૂલથી એટલે ભલે સમજાણું હોય, ન સમજાયેલું સમજાણું હોય, ભલે કસાયની તીવ્રતાના પ્રસંગમાં કસાયની મંદતા રાખી લીધી હોય, થઈ ગઈ હોય, આ બે પ્રસંગે કાંઈ સંતોષ થયો. મોક્ષ માર્ગે જીવો તો સમ્યક દર્શન થાય છે, ત્યારથી માન્ય નહીં. મુનિ દશા પર્યંતના વિકલ્પમાં કાંઈ સંતોષ થતા નહીં, એટલે ધીમે ધારે લીધું. સંતોષ નથી, અસંતોષ થવો જોઈએ. ઉસકો સુખ કી જરૂરત નહીં, આત્માની શાંતિ ને આત્માનું સુખ જોઈએ એ હજી મને પ્રાપ્ત નથી થયું, અને મારે એની જરૂરત છે. જરૂરત છે ને એની સખત જરૂરત છે, એના વગર મારે નહીં ચાલે. પછી શાંતિ વધન થાય છે, ત્યાં સુધી શાંતિ સંતોષ ઉત્પન્ન નથી થતું. આત્માનું દર્શન પરિસર એ દર્શન પરિસર નથી લીધા, એને એક સમયથી ઉઘાડ કરીએ એને સંતોષ. જે જ્ઞાનમાં વિશેષતા છે એમાં સંતોષ છે, અને કસાયની મંદતા ઘણી વર્તે છે. ખેડૂત મોટું પાડે નિરતી ચાલે, એને તો કસાયની મંદતા ઘણી હોય કે જેના પૂરના ફળમાં નવમી ગ્રહ એટલે એકત્ર સાગરની સ્થિતિએ જાય છે. અત્યારે સુમિત દ્રષ્ટિ હોય તો બે ચાર સાગરની સ્થિતિએ જાય છે.
સંતોષ
હે સુખ લગતા હૈ તો શ્રીકાલી કો ક્યુ પકડે. જે વર્તમાન પર્યાયમાં સંતોષાણો છે પર્યાયને છોડીને દ્રવ્યમાં અંતર્મુખ નહીં થઈ શકે.
બરાબર,
ક્યાંય પકડાઈ ગયેલો છે, ક્યાંય રોકાઈ ગયેલો છે પર્યાયમાં, તો અંતર્મુખ થઈને દ્રવ્યને ગ્રહણ કરે. આ સુધી વાત છે.
શાસ્ત્ર અનુસાર જ્ઞાન બધું છે
તો પણ એ જાણ તો અંતર્લક્ષી છે, સ્વલક્ષી
નથી.
તો પૂછતા પૂછીને પાણી વાળે કેવો કરશો, રૂવાડે રૂવાડે થી પાણીના પોકાર થશે એવો કરશો હોય તો પાણી પાણી થઈ ગયું હોય રૂમ રૂમમાં, અને પાણી વાળે એ રહી શકે પાણી વગર ઝપટ જ મારે એવું અમારું જાણે કે આત્મા આનંદ જ્ઞાનનો પુણ્ય ને અનંત આનંદનો પુણ્ય છે એ ખબર છે એમ કરીને કયો રહે તો આ તો બધી ખબર છે એમ કરીને એક વાર રહી જાય એ જાણી જ નથી. શું જાણી તો કાંઈ નથી જાણ. એને સુખ છે ત્રિકાળી તો શું પકડાય એના ઉપર સ્પષ્ટીકરણ આપ્યો. વર્તમાન પર્યાય ને સંતોષ હોતા વહા દર્શન કાલીને પકડવામાં તો દર્શન નો અભાવ થાય છે, અહીંયા તો દર્શન નો ઉલટા નો પૂર્વ થાય છે. ઓર જ્યાં સંતોષ હોતા હૈ वहीं अटक ना होता है, जहाँ संतोष थो त्याज को वहाँ दुख भी नहीं लगता, संतोष था जहाँ दुख ना लगे, अतः ऐसी स्थिति में त्रिकालीय स्वभाव के प्रति पुरुषार्थ पुरुषार्थ न उतरे यहाँ वर्तमान पर्याय में संतोष पुरुषार्थ कला દ્રષ્ટાંત સમર્થમાં સમર્થ દ્રષ્ટાંત બાકી વાત તો મુમુક્ષુને પણ આમ જ થાય છે, મુમુક્ષુને પણ આમ જ થાય છે કે કાં તો ઉગાડમાં સંતોષ થાય કાં તો દિશામાં સંતોષ થાય, ગમે તે પણ વર્તમાન સ્થિતિમાં એને સંતોષ છે એને એમ પણ એ પુરુષાર્થ અંતર્મુખ થવાના એ પર્યાયમાં જન્મ નહીં પામવા આ પરિસ્થિતિ સંતોષથી દર્શનનો તીવ્ર થવાથી પુરુષાર્થ પૂરતી બાજુનો પર્યાય ઉપરનો પુરુષાર્થ થઈ જશે, પર્યાય કે પરિણામમાં પુરુષાર્થ છે એ તકલીફ થવાની
છે.
એમ છે કે બે વાત અરસપરસ સંકળાયેલી છે, કોઈ એક પડખું પકડે ને બીજું છોડી જાય વાત નહીં, કેમ કે સ્વરૂપનું સંશોધન કરવા જતા સ્વરૂપ એવો સૂક્ષ્મ કે સૂક્ષ્મ સ્વભાવે છે કે વર્તમાન દોષમાં ક્યાં અટકો છે એને તરત જ પકડા લાગી જશે, કારણ કે તો ઉપરની સપાટીનો દોષ છે એટલે એનો નિષેધ આવ્યા જ્ઞાન એવી એટલે એક જ પડખું લઈએ કે ભાઈ મારે તો સ્વરૂપનું કામ છે, મારે કાંઈ વર્તમાન અવસ્થાના દોષ જોવાનું કામ નથી તો પણ કામ નથી. આવો એક પ્રશ્ન ચાલ્યો હતો સુધી બેન સમક્ષ પ્રત્યક્ષ ચર્ચા આપતો કરવાળાભાઈ મુક્ત થઈ રહ્યા છે આત્માથી છે દૂરદૃષ્ટિનું તો ઘણું મને રસ છે પંદરી છે છોકરાઓને એક પ્રકારની એક ધ્રુવ એમ કે હું છું એમ જોર લઈએ તો મને વિજ્ઞાનની અંદર જે જ્ઞાન પ્રધાન જે વિષય આવે છે કે રાગ તે હું નહીં જ્ઞાન તે હું ને રાગ તે હું નહીં એમાં એક જ પડખું લઈએ ધ્રુવનું અને એના ઉપર જોરને ભેંસ લઈએ અને રાગ તે હું નાસ્તિકનું પડખું ન લઈએ તો કેમ આ પ્રશ્ન કર્યો છે તમારા પ્રશ્નને મળતો પ્રશ્ન વચ્ચે આવ્યા રાગ તે હું નહીં એમ વચ્ચે આવ્યા વિના નહીં રહીએ કેમ કે રાગ તે હું એમ પરિણમી રહ્યો છે અત્યાર અવસ્થામાં રાગ નહીં થયો નથી અને રાગ જે થાય છે એમાં હું પણ થઈ જાય છે તો એનો નિષેધ આવે જ નહીં અને છૂટી જાય એમ બને નહીં કોઈ દિવસ કેમ કે રાગમાં ઉભો છે એને રાગનો નિષેધ જાણ્યા વિના નિષેધ થવાનો પ્રશ્ન નથી માટે રાગને જાણવો જ નહીં એ પ્રશ્ન રહેતો નથી એ તો એ પ્રશ્ન રહેતો નથી કે રાગને જાણવો જ નહીં રાગ જણાયા વિના રે જ નહીં કેમ કે હું પણ થઈ રહ્યો છું વેદાંત કરે ત્યારે રાગનો નિષેધ થયા વગર રે નહીં આ તો પ્રેક્ટિકલ સાઈડ છે આખી શું કલ્પના વિહાર કરો છો જે વિચારનો જે વિષય છે અથવા જે નિમિત્ત છે એ નિમિત્ત પ્રત્યેનું આકર્ષણ છે એ વાત સ્પષ્ટ છે એની કિંમત આપે છે એ વાત સ્પષ્ટ છે અથવા આત્મા કરતા પણ એને અધિકાર છે એ વાત સ્પષ્ટ છે છે તો પૂરા છે. અને આ તો સાયન્ટિફિક કામ છે બધું, પરિણામ તો વૈજ્ઞાનિક રીતે બધા થાય છે, ઈચ્છા પ્રમાણે નથી થતા, કરવા હોય એ પ્રમાણે નથી થતા, એનું વિજ્ઞાન જ છે. આપોઆપ જ થાય, એ પ્રમાણે ઓટોમેટિક થાય. અધિકતા રહી હોય બીજાની તો આત્માના પરિણામ આવે ને, આત્માની અધિકતા હોય તો બીજા આવે ને, સીધી વાત છે. જેની અધિકતા છે એ પરિણામ થવાનો છે. એટલા માટે વખાણનો નિર્ણયનો વિષય વચ્ચે ગયો છે કે તું નિર્ણય કરતો આખો તારે અધિકતા ફરી જશે નિર્ણયમાં. આખું જગત મારો આત્મા અધિક છે એવો નિર્ણય થશે, અને ત્યાં સુધી બીજી અધિકતા જશે ને, પરિણામને જે સ્વસન્મુખતાના પુરુષાર્થને જે લાઈન ઉભી થવી જોઈએ એ ધારા ઉભી નહીં થાય, એટલે નિર્ણય લીધો છે. સમજીએ તો બહુ લીધું, એને બીજ જ્ઞાન કીધું ને સુધારસ કીધું ને ઘણી વાત છે. એટલે આ 121 નો છે એ પણ બહુ મહત્વપૂર્ણ. અસલમાં તો એટલે વાસ્તવિકપણે તો એમ કેવું છે, અસલમાં એટલે આ એક વાસ્તવિકતા છે પ્રેક્ટિકલ લાઈફ ની, કે જીવને મિથ્યાત્વ અવસ્થામાં જે દુઃખ છે, ઘણું દુઃખ છે, અનંત દુઃખ છે, એ લાગવું જોઈએ. દુઃખ છે એ જાણવાનો વિષય નથી, લાગવાનો વિષય છે. અને પ્રયોજન સુખ દુઃખનું છે, પ્રયોજન જાણવાનું નથી. પ્રયોજન સુખ પ્રાપ્ત થવું, દુઃખ ટળવું એ પ્રયોજન છે જીવન. એટલે આ પહેલા થવું જોઈએ અસલમાં તો. આના ઉપર ચર્ચા વિચારે તમે સુખ ન જોયું હોય ત્યાં સુધી દુઃખની ખબર કેવી રીતે પડે? આત્માનું સુખ જોયું ન હોય તો મિથ્યાતના દુઃખની ખબર કેવી રીતે પડે? જે જીવ પાત્રતામાં આવ્યો છે, હળવો થયો છે, એમ કે છે ને, હળવું કર્મી જીવને ભોગમાં પણ યોગ સાંભળે, ભોગ કાળે પણ યોગ સાંભળે એમ કહેવાય છે. હળવું કર્મીની નિશાની છે, મિથ્યા દ્રષ્ટિની પાત્રતાની નિશાની છે કે એને આત્મિક સુખ નથી જોયું તો પણ એને દુઃખનો અનુભવ થાય છે મિથ્યાત્મા. આવી વિશેષતા છે. અને ગુરુદેવ તો લીધું છે ધારણા જ્ઞાનમાં ભૂલ સમજે, જો એમ ન સમજે તો એની ધારણાએ હાથી ન થઈ જાય. સમજણમાં તો એ ચોખ્ખો હોવું જોઈએ, પછી લાગવામાં અનુભવમાં આવવું જોઈએ. લાગવું એ તો અનુભવનો વિષય છે. અસલમાં તો હે
વિકાસમાં સુખ લાગતું નથી, જે કાંઈ ખોટું છે બધું
ખોટું નથી. એને શું છે કે એને એ દુઃખની સ્થિતિમાં પણ સંતોષ થાય, સંતોષ છે. એટલે એ દુઃખથી નીકળવા માગતો જ નથી ખરેખર. દુઃખથી નીકળવાનો જે સહજ પુરુષાર્થ કે પ્રયત્ન થવો જોઈએ, એ આવશે ક્યાંથી, ઉત્પન્ન ક્યાંથી થશે? દુઃખ લાગતું નથી પછી કરી જ નહીં શકે. પોતાનો પુરુષાર્થ છે એ અવસ્થાને છોડીને બીજી અવસ્થા લેવાનો પુરુષાર્થ આવશે જ નહીં, સીધી વાત છે. બીજું કે આ દુઃખ લાગવું જોઈએ કે લાગ્યું લગાડવું લગાડાતું નથી. તમે એમ કહો કે આ શાસ્ત્ર વાંચવું જોઈએ તો ન વાંચતો એ વાંચે, આ તમે સમજતા નથી તો તમારે સમજવું જોઈએ, પણ ન સમજણ થતું હોય સમજવાનું. પણ આ જે લાગવું જોઈએ એ કઈ પરિણે થોડું રગાડે છે, એ તો સહજ સ્થિતિ થઈ જાય છે. અહીંયા મૂંઝવણ થાય છે, અહીંયા મૂંઝવણ થાય છે. આપણે સહેજે થવું જોઈએ અને સહેજે થતું નથી, આવવાનો ઉપાય શું? પણ આ કૃત્રિમતાથી કરવાનો ઉપાય નથી, સહેજે થતું નથી, કરવું શું? આના માટે કોઈ અંતરંગ સાધન, અંતરંગ સાધન નહીં રહેતું હોવાથી આવા જીવો માટે જ્ઞાની પુરુષોએ સત્સંગ અને સત્પુરુષનું ચરણ મળવાનું બતાવ્યું છે. સત્પુરુષ મળે તો એના ચરણમાં રહેજે, ને નહીતર સત્સંગમાં મનુષ્ય એટલે જેના આત્મકલ્યાણ કરવું છે એવા એવા ના સત્સંગ. આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. ચર્ચા ચાલુ કે અમુક ટાઈમ સત્સંગમાં રહીએ ત્યારે ઘણું સારું લાગે, પછી આ મુંબઈના જીવનમાં એવી રીતે ગોઠવી દઈએ છીએ, એટલા બધા પરિણામમાં ફેર પડી જાય છે કે કંઈક જાણે પૂરી વાત જ નથી. તન્મય થઈ જવાય છે આ બધા ઉદયમાં, જે રીતે પ્રકારના જેને જે ઉદય આનું શું કરવું. અથવા થોડો ટાઈમ જે સત્સંગમાં રહીએ છીએ અને જે કંઈક થોડી અસર આવી હોય છે એ ધોવાઈ જાય છે, ધોવાઈ જાય. એટલો ઊંડો રસ લેવાનો હોય, થોડો થોડો ઉપર છેલ્લો રસ લેવાનો હોય, એમાં સત્સંગ છૂટે કે પછી ઉદયમાં તો ખૂબ રસથી એકાકાર થઈ જાય. એટલા માટે જ્ઞાની હોય સત્સંગ આરાધવો એ મુખ્ય આજ્ઞા કરે છે. અમે સત્સંગ જેવું તો ઉત્કૃષ્ટ સાધન જોયું જ નથી, શું દિવસ પર અમે તો એના જેવું એક બીજું સાધન જ જોયું નથી. નહીં આ પરિસ્થિતિમાં શું કરે લોકો? ખરેખર તો દુઃખ લાગવું જોઈએ, દુઃખ લાગતું નથી, કરે શું? લગાડ્યું લાગે એવું નથી. કેમ કે સત્સંગમાં લાભ નુકસાન જાય છે, ક્યાં જીવને નુકસાન થાય છે, ક્યાં પોતાના જીવને ક્યાં નુકસાન થાય છે, ક્યાં પોતાના જીવને લાભ થાય છે, એ બધી વાતો સત્સંગમાં આવે છે. જે કંઈ સ્થિર છૂટે સત્સંગ આરાધે તો એ યોગ્યતા આવે છે, નહીં તો યોગ્યતામાં ના આવે ને જ્ઞાન પ્રાપ્ત થાય કે યોગ્યતા જ નથી આવે. એની અંદર ખરેખર જે વાચ્ય છે એ વાચ્ય ભાવમાં આવે છે. હું આવતી રાજકોટ જો છું, રાજચંદ્ર જ્ઞાન મંદિરમાં એવી સમાજમાં રોજ બોલાય, ત્યાં અધ્યાય પૂરો થાય પછી ભક્તિ થાય, અને ભક્તિ પૂરી થાય ત્યારે છેલ્લે આ હે ભગવાન હું બહુ ભૂલી ગયો બોલે. હું રોજ બોલે પછી આ બધા જુદા જુદા બોલે, એક જણ ન બોલે, એક જણને રોજ ન બોલાવવાનું પદ્ધતિ નથી. બધા જુદા જુદા બોલે, આ તને બોલાવો, કાળા બોલાવો, બોલતા બોલતા તો હિપકાય છે કીધું માણસ. આત્માથી ધાર શીખી ભૂલી ગયો એવી એવી બહુ સારી છે, બહુ ભાવના. ડોક્ટરેટ થયેલો છે ગુજરાતમાં, પ્રોફેસર છું, પ્રોફેસર અહીંયા બધા સિંહ દ્વારા છે ને પત્ર લખે છે, અમારે તમારા સત્સંગ મળ્યો છે એટલા ઘરે જન્મ થાય ઊંચાઈમાં. ડોક્ટર સોનાજીના પત્રો છે, તમારા ભાવનગરવાળા ભાઈઓના પત્રો છે, બીજાના પત્રો છે, ભાઈ આવવાના હતા હાલ જમવાના, તેને જરા વાર લાગે તો થોડી વાર ટાઈમ પછી બેસી આવે, પછી બધા સાથે બેસી. અને એક બે જણાને કીધું હોય ને એને સમજદાર કામ સારી ગયું છે, લઈ થઈ ગયા. તમારા કામ કરવાનું તમારા સત્સંગમાં રહેવાનું લખ્યું, મને કહે અમે તમારો સત્સંગ ઈચ્છીએ છીએ, એ અમારો સત્સંગ ઈચ્છે છે, પણ એ ત્યાં છે તો તમારો સત્સંગ નથી કરતો. દોસ્તા તા જરા મારા ભાવના જરા ભાઈ આવા માટે છે, થોડા દિવસ સત્સંગ કરતા આવતો ખુશી છે તમારી ધારાણમાં પણ આવે. અમને એ ઈચ્છા થાય છે, એ લોકો ક્યાં છે તો એ કે મારે તમારા સત્સંગ મારે એવું. એટલે સત્સંગ વગર આ વસ્તુની પાત્રતામાં આવે, સત્સંગ પાત્રતા કેળવવા માટે. અનંત વાર દેહ ને અર્થે આત્મા ગાળ્યો, એક વાર પણ આત્મા ને અર્થે દેહ ગાળ્યો, 719 માં. બીજું સત્પુરુષના આજ્ઞાંકિતપણા માટે બહુ સારી વાત છે, એ ત્યાં સુધી લીધું કે સત્પુરુષની આજ્ઞા આરાધતા કોઈ બીજું નુકસાન થતું હોય તો થવા દે. જરા વાત કરી તમે બહુ શ્રીની ભક્તિ માન એમાં વિશેષ ભજન દેતા હતા, બહુ ચાલતું હતું, પણ એમાં તો નુકસાન પણ સમાજમાં થયું છે, એ ગેરલાભ લીધો છે, કોઈ આમ કેવું છે, કોઈ આમ કેવું છે, ખ્યાલ એનું વજન એટલું ન હોવું જોઈએ, એની અધિકતા એટલી ન હોવી જોઈએ કે સત્પુરુષને ત્યાં જયંતા થાય. ગમે તે આખું જગત પોતાને માટે તો સત્પુરુષથી જાણ જ થવું જોઈએ. આ સિદ્ધાંત એ વાત અમે નક્કી છે 719. સર્વ ઈચ્છા ને અને એની પ્રસન્નતાને રાખવામાં અંત ગુરુકારી વૃત્તિ ગઈ એમ કરી જ્ઞાનની પ્રાપ્તિ જેને ઈચ્છી તેને જ્ઞાનીની ઈચ્છાએ વર્તવું એમ જીનાવજમાંથી સર્વશાસ્ત્ર કહે છે. પોતાની ઈચ્છાએ પ્રવર્તતા અનાદિકાળથી હતી. જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છાએ એટલે આજ્ઞાએ નહીં વર્તાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એક નિષ્ઠાએ તન્મન ધનની આસક્તિનો ત્યાગ કરીને તેની ભક્તિમાં બધું ગુણ ગમ કરી નાખે. તન્મન ધન એટલે બધું આવી ગયું, કોઈ વાત બાકી ન રહે. જોકે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે પ્રયાગના ઉપદેશ પરિણમતો નથી અને મનન તથા નિવિધ્યાસનનો હેતુ માટે મનુષ્યએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ સત્પુરુષ કહે છે. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે, તે જીવને અધિકારી થવા માટે કહ્યું છે. મોક્ષ થવા માટે જ્ઞાનીને પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ. ત્રીજું છે, જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ એ સ્વાભાવિક સમજાય છે, છતાં જીવ લોકલજ્જા અધિકારનો છે અથવા સમાજની મુખ્યતા કરીને અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી અથવા ભક્તિની અંદર પ્રવર્તતો નથી, તે જ અનંતાનો અનુભવ થાય છે. આ પત્રને એમણે નામ આપ્યું છે આ પુત્ર નું એનું નામ આપ્યું
વચનાવલી.
સંત નો અદભુત માર્ગ, મણીને મોકલેલી વચનાવલીમાં ત્યાર પછીના પત્રમાં લખે છે 201માં સુભાગ ભાઈ, કે મણીને મોકલેલી વચનાવલીમાં આપની પ્રસન્નતાથી અમારી પ્રસન્નતાને ઉત્તેજનની પ્રાપ્તિ થઈ. એટલે સુભાગભાઈ પોતે પ્રસન્ન થયા છે કે આપણે બહુ સરસ વાત મણીભાઈ નો દીકરો છો, મણીને તમે બહુ સારી વાત હતી, હું પ્રસન્ન થઈ ગયો છું આપની વાત. તો કે તમે પ્રસન્ન થયા એટલે હું પ્રસન્ન થયો છું, તમારી પ્રસન્નતાથી અમારી પ્રસન્નતા થઈ છે. સંતનો અદ્ભુત માર્ગ એના પ્રકાશો છે. મણીભાઈ ઉપર નો પત્ર નથી, સૌભાગભાઈ ઉપર નો 200 નંબર નો જે પત્ર છે એ મણીભાઈ ઉપર નો છે. 200 નંબર નો પત્ર છે એ મણીલાલ સૌભાગભાઈ ઉપર નો છે. 201માં સૌભાગભાઈ ઉપર નો પત્ર છે એમાં એને અમને રેફરન્સ આપ્યો છે કે મણીને મોકલેલી વચનાવલી છે આપની પ્રસન્નતા અમારી પ્રસન્નતાને ઉત્તેજનની પ્રાપ્તિ થઈ છે. સંતનો અદભુત માર્ગ એમાં પ્રકાશો છે. જો મણી એક જ વૃત્તિએ વાક્યોને આરાધશે અને તે જ પુરુષની આજ્ઞામાં લીન રહેશે તો અનંતકાળથી પ્રાપ્ત થયેલું જે પરિભ્રમ છે તે મટી જશે, જાઓ ગેરંટી આપી છે. સત્પુરુષની આજ્ઞા આરાધવી એ બહુ મોટી વાત છે, આ વાત. કેમ કે બીજા ઉદ્યોગો એવા હોય છે કે જીવને લગાવી નાખે, ન પડી જાય છે, 50 થઈ જાય છે, થોડી નથી પૂરી છે. ભાઈ સુભાગભાઈના 700-800 કાગળો લખાણા હશે એમાં નીકળે છે એના ઉપરથી, કેમ કે 300 જવાબ છે. તો એ પત્રની સામે અમે અમને ઓછામાં ઓછા 2-3 નો એવરેજ આવે એવું છે. અઢી ગણો તો ખરો, 3.5 800 કાગળ લખાય છે એમાંથી 50 કાગળો ત્યાં છે. એટલે 1-2 કા પત્ર સિવાય કોઈ રેફરન્સ મળ્યા નથી, બહુ ઓછા કાગળો. સુભાગભાઈના કાગળો બીજા ઘણા છે, પૂછાવવું જોઈએ, પૂછાવજો ને ત્યાં કોઈ પત્રો છે કે ઓરિજિનલ કે ચહેરો કેટલા છે એ પૂછાવજો, પછી આપણે કાંટો મારે પત્રો બહુ.
પરમ કૃપાળુ શ્રી સદગુરુ.